એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી કવિતાની એક બહુ જ રસપ્રદ યાત્રા પર જઈ રહ્યા છીએ. એના છંદ અને ભાષામાં સમય સાથે કેવા પરિવર્તનો આવ્યા એની વાત કરીશું. આપણી પાસે એક ઊંડાણપૂર્વકનો વિશ્લેષણાત્મક લેખ છે, જેના આધારે આપણે આ આખી બદલાવની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું.
બરાબર, આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કવિતાનું સ્વરૂપ એટલે કે છંદ અને એની અભિવ્યક્તિ એટલે કે ભાષા એ સમય જતાં કેવી રીતે બદલાયા અને કેમ બદલાયા, કયા પરિબળો હતા એની પાછળ, બાહ્ય આંતરિક અને એની અસર શું થઈ, મતલબ કે આ લેખના નિચોડ પરથી આખી વાત સમજવાની છે.
અને શરૂઆત જ એક બહુ ધ્યાન ખેંચે એવા મુદ્દાથી કરીએ. લેખમાં નોંધ્યું છે કે બીજી ભારતીય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી કવિતા સંસ્કૃત વૃત્તોની પકડમાંથી એટલે કે છંદોમાંથી છૂટવામાં બહુ મોડી પડી. આવું કેમ થયું? આની પાછળ શું કારણો? ચાલો અહીંથી જ શરૂ કરીએ.
હા, વાત સાચી છે. આપણે જો મધ્યકાળમાં જઈએ તો ત્યારે કવિતા મુખ્યત્વે ગવાતી હતી, શ્રવણનો વિષય હતી. ખબર છે, આખ્યાન હોય કે પદ, એમાં પેલી ગેયતા, સંગીતનું તત્વ મુખ્ય હતું. એટલે સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ એટલો બધો નહોતો. અરે, અખા જેવા જ્ઞાનમાર્ગી કવિએ પણ છપ્પા લખ્યા, પણ અખે ગીતા જેવી રચનામાં એમણે પણ ગેયતાનો જ આધાર લીધો છે.
પણ પછી અંગ્રેજો આવ્યા અને સ્થિતિ બદલાઈ, સંસ્કૃતનો અભ્યાસ વધ્યો, પશ્ચિમી વિવેચનના માપદંડો આવ્યા, એનાથી શું ફરક પડ્યો?
એનાથી એવું થયું કે સંસ્કૃત કાવ્યની જે સમૃદ્ધિ હતી અને સંસ્કૃત ભાષાની જે તાકાત હતી એનો નવો પરિચય થયો. દલપતરામે પિંગળશાસ્ત્ર પર કામ કર્યું, છંદશાસ્ત્ર પર. આ બધાને કારણે સંસ્કૃત વૃત્તોનું ચલણ વધ્યું. ધીમે ધીમે મધ્યકાલીન લાંબા કાવ્ય પ્રકારો ઓછા થયા અને પેલી ઉર્મી કાવ્ય જેવી ટૂંકી રચનાઓ, વ્યક્તિગત અનુભૂતિની રચનાઓ વધી. કવિતા જાણે સમૂહમાંથી વ્યક્તિ તરફ વળી ગઈ.
એટલે એમ કહી શકાય કે કવિતા થોડી વધુ પંડિતોની, વિદ્વાનોની બની અને ભાષા પણ ભારેખમ સંસ્કૃત જેવી થતી ગઈ.
હા, કહી શકાય. કાવ્યમાં પેલું પાંડિત્ય, વિદગ્ધતાનું મહત્ત્વ વધ્યું. આને લીધે કવિતાની ભાષા પણ જે રોજબરોજની બોલચાલની ગુજરાતી છે એના કરતાં સંસ્કૃત શબ્દોવાળી, વધુ પ્રૌઢ બની. અને આવી ભાષાને રજૂ કરવા માટે સંસ્કૃત વૃત્તો વધારે અનુકૂળ લાગ્યા, એટલે એમની પકડ ગુજરાતી કવિતા પર મજબૂત થઈ ગઈ.
પણ આ એક ધારાપણા સામે કોઈ અવાજ નહોતો ઉઠ્યો? કોઈને એમ નહોતું લાગ્યું કે આમાં કશું ખૂટે છે?
અરે, જરૂર લાગતું હતું. કેશવ, હર્ષ, ધ્રુવ, પછી નાનાલાલ, ખબરદાર અને ખાસ કરીને બક ઠાકોર જેવા મોટા ગજાના કવિઓ અને વિવેચકોએ આ સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. એમણે જોયું કે કવિતાને નવા રસ્તાની જરૂર છે. એમણે છંદમાં ફેરફાર લાવવાના પ્રયત્નો પણ કર્યા. માત્રામેળ છંદો જેમ કે દોહરા, હરિગીત, ઝૂલના એ તો વપરાતા જ હતા, પણ એમાં પણ નવું વૈવિધ્ય લાવવાની કોશિશ થઈ. અને એક જરૂરિયાત વર્તાવા માંડી કે ગુજરાતી ભાષાના પોતાના ઉચ્ચારણ, એના લહેકાને વધુ બંધ બેસતો કોઈ છંદ હોવો જોઈએ.
અને આ જ સમયગાળામાં ગાંધીજીનો પ્રભાવ પણ ભાષા પર પડ્યો હશે ને, પેલી ભારેખમ સંસ્કૃતમય ભાષા સામે?
ચોક્કસપણે, ગાંધીજીના પ્રભાવથી ભાષામાં સરળતા, સ્વાભાવિકતાનો આગ્રહ વધ્યો. અને જુઓ, રસપ્રદ વાત એ છે કે એ જ વખતે પશ્ચિમમાં પણ કવિતા બોલચાલની ભાષા અને ગદ્યની નજીક જઈ રહી હતી. પણ અહીં થયેલું એવું કે સંસ્કૃત વૃત્તોની જે શિસ્ત હતી એ કવિઓને એક પ્રકારની સલામતી આપતી હતી, એટલે એમાંથી બહાર નીકળવું એમને માટે સહેલું નહોતું.
પણ એ સલામતીની કિંમત શું હતી? લેખક કહે છે કે એનાથી એક જાતની બનાવટી કવિતાની ભાષા, જે બોલચાલથી સાવ અલગ, જાણે જૂનવાણી લાગે તેવી, ઊભી થઈ. શું આ વાત બરાબર છે?
હા, મોટા ભાગે એવું જ હતું. એ ભાષા જીવંત ગુજરાતીના લહેકા, એના કાકુઓ એટલે ભાવ સાથે જે સૂર બદલાય ને એ પકડી શકતી નહોતી. વૃત્તોમાં જે યતિ આવે એટલે કે વિરામ, એના નિયમો હળવા કરીને પ્રવાહીતા લાવવાના પ્રયત્નો થયા, બક ઠાકોરે કર્યા. પણ ઘણા કિસ્સાઓમાં કવિતા એક સરખી, રેઢિયાળ અને જાણે કવિની પોતાની કોઈ આગવી છાપ વગરની બનતી ગઈ.
હમ, પછી વાસ્તવવાદનો પવન ફૂંકાયો, કવિતામાં કઠોર વાસ્તવિકતા આવવા લાગી, એની શી અસર થઈ?
માધુર્ય કહે છે, એને બદલે જુસ્સો અને તેજ એટલે કે ઓજસનું મહત્ત્વ વધ્યું. કોયા ભગતની કડવી વાણી જેવી રચનાઓ જુઓ, એમાં લોકબોલીનો પ્રભાવ દેખાય છે, પણ તેમ છતાં ભાષાના બધા રંગ, બધા પોત જાણે પૂરેપૂરા ખીલી નહોતા રહ્યા. કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું.
એટલે બકઠાકોર જેવા કહેતા હતા કે મનુષ્યના મનના બધા જ વિસ્તારને, બધા ભાવોને કવિતામાં સ્થાન મળવું જોઈએ, પણ મોટાભાગના કવિઓ પેલી તૈયાર કેડી પર જ ચાલતા હતા. ભાષા પ્રત્યે એટલી સભાનતા નહોતી.
બરાબર. મોટાભાગના કવિઓ પરંપરાના દબાણને કારણે તૈયાર ભાષા, તૈયાર શૈલી વાપરતા હતા. જો કોઈ રૂઢી અર્થથી કંઈક જુદું કહેવાની હિંમત કરે તો તરત એના પર દુર્બોધ હોવાનો આરોપ લાગે. મતલબ કે સમજાય નહીં તેવું લખે છે એમ કહેવાય. ભાષાની શક્યતાઓ ચકાસવાની હિંમત ઊંચી જોવા મળતી હતી.
અને પછી આવી આઝાદી, સ્વતંત્રતા પછીના અનુભવો કેવા રહ્યા? એણે કવિતાને કેવી રીતે પ્રભાવિત કરી?
આઝાદી પછી જે વાસ્તવિકતાનો સામનો થયો એ ઘણા માટે આઘાતજનક હતો. ઘણા ભ્રમ ભાંગી ગયા. શરૂઆતમાં આઘાત લાગ્યો, પછી ગુસ્સો આવ્યો, પછી વિષાદ, ઉદાસી. આ જે નવી જટિલ ભાવસ્થિતિ હતી, લેખકે એને ભાવ શબલતા કહે છે, એટલે કે ભાવોનું મિશ્રણ, ગૂંચવણ. એને વ્યક્ત કરવા માટે યોગ્ય છંદ જ નહોતો.
તો શું થયું? નવા છંદો શોધાયા કે પછી બીજું કંઈ?
શરૂઆતમાં વનવેલી કે કટાઓ જેવા પ્રમાણમાં મુક્ત ગણી શકાય તેવા છંદોનો ઉપયોગ થયો. માત્રામેળ છંદો સંસ્કૃત વૃત્તો કરતાં વધારે વપરાવા લાગ્યા. પણ હજુ છંદને સાવ છોડી દેવાની હિંમત નહોતી આવી. ગદ્યની જે સહજ લઢણ હોય છે, આપણે જે રીતે વાતચીત કરીએ છીએ, એ પ્રવાહને કવિતામાં લાવવામાં મુશ્કેલી પડતી હતી.
અને એ સમયના વાતાવરણમાં પણ મોટા ફેરફારો હતા. અશ્રદ્ધા, મૂલ્યોનું ધોવાણ, ઈશ્વર વિશે શંકા, આ બધું પરંપરાગત છંદના ચોકઠામાં કઈ રીતે સમાઈ શકે?
બરાબર, એ જ મુદ્દો છે. આ જે વિસંવાદ હતો, અંદરની જે અરાજકતા હતી, એ સંસ્કૃત વૃત્તોની પેલી શિસ્તબદ્ધ બંધિયાર રચનામાં બંધ બેસતી નહોતી. એને વ્યક્ત કરવા માટે નવા લયની, નવી અભિવ્યક્તિની જરૂર હતી. જીવનને તૈયાર સિદ્ધાંતોના ચશ્માથી જોવાને બદલે સીધો જાત અનુભવથી પામવાનો આગ્રહ વધ્યો. સ્થિતિ સ્વીકારી લેવાને બદલે વિદ્રોહનો સૂર વધુ મજબૂત બન્યો.
અને આ જ અરસામાં વિદેશી કવિતાનો પ્રભાવ પણ વધ્યો ખરું ને, અનુવાદો દ્વારા?
હા, આ બહુ જ મહત્વનું પરિબળ હતું. યુરોપ અને લેટિન અમેરિકાની કવિતાના અનુવાદો થયા. એ કવિતામાં ભાષા અને છંદ સાથે જે મુક્ત પ્રયોગો થયા હતા, જે અભિવ્યક્તિની છૂટ હતી, એણે અહીંના કવિઓ પર ઘણી ઊંડી અસર કરી. કવિ હવે અમૂર્ત ભાવનાઓ કરતા આ નવી અનુભવાતી અરાજકતાને પકડી શકે એવા નક્કર, ધારદાર કલ્પનો અને પ્રતીકો શોધવા લાગ્યો.
એટલે સંસ્કૃત વૃત્તો હવે બંધન જેવા લાગવા માંડ્યા, અવરોધરૂપ.
હા, એ હવે અવરોધ જેવા લાગવા માંડ્યા. સાથે જ પેલી માન્યતા કે અર્થપ્રધાન કવિતા જ શ્રેષ્ઠ, એના પર પણ સવાલો ઊભા થયા. અસંગતિ, અર્થશૂન્યતાનો અનુભવ એટલો તીવ્ર હતો કે કવિ જાણે સ્થાપિત વ્યવસ્થામાંથી, એક સલામત દુનિયામાંથી બહાર ફેંકાઈ ગયો. લેખક જેને અનિકેત અવસ્થા કહે છે, એટલે કે ઘરબાર વગરની, કોઈ સ્થિર આધાર વગરની સ્થિતિ, એનો સામનો કરવા માટે કવિએ ભાષા અને છંદની નવી સજ્જતા કેળવવી પડી.
આ અનિકેત અવસ્થા અને વિદ્રોહના સૂરને વ્યક્ત કરવા માટે પછી શું પગલાં લેવાયા?
કવિ પરંપરા છોડીને પોતાની અંદર વધારે જોવા લાગ્યો, પણ આત્મરતી કરવા માટે નહીં, ઉલટાનું પોતાની જાતને જ ઠપકો આપવા, જેને ઉપાલંભ કહેવાય, અથવા પોતાની જ મશ્કરી કરવા, જેને વિડંબના કહેવાય, એવું કરવા લાગ્યો. આ જે વ્યંગ અને કટાક્ષના સૂક્ષ્મ ભાવો છે, જે લહેકાઓ છે, જેને આપણે કાકુ કહીએ છીએ, એને પ્રગટ કરવા માટે નવા લયની, નવા સ્વરૂપની જરૂર પડી.
અને એમાંથી જ પછી અછાંદસનો જન્મ થયો, એટલે કે છંદ વગરની કવિતા.
દેખાય, એ સાચું. પશ્ચિમના અતિવાસ્તવવાદ એટલે કે સરિયાલિઝમનો પ્રભાવ પણ હતો. ભાષા ફક્ત અર્થ પહોંચાડવાનું સાધન ન રહે, પણ અર્થને ઉલ્લંઘી જાય એવી કોશિશ દેખાય. શરૂઆતના અછાંદસમાં એટલે ઘણી વાચાળતા જોવા મળી. ભાષા સાથે જાણે હિંસક પ્રયોગો થતા હોય એવું લાગે. વ્યાકરણના નિયમો તોડવા, પુનરાવર્તન કરવું, પ્રાસ સાથે રમવું, આ બધું જોવા મળ્યું. જાણે અર્થને ઉલેચીને ભાષાના ઊંડાણમાં જવાનો પ્રયાસ હોય.
આ તો કવિ માટે બહુ મોટો પડકાર કહેવાય, કારણ કે છંદની તૈયાર કેડી તો છોડી દીધી, હવે પોતાનો રસ્તો જાતે બનાવવાનો, લયની એકવિધતા ટાળવાની, ભાવનું વૈવિધ્ય જાળવવાનું, અઘરું કામ.
બિલકુલ, આ ખૂબ મોટી જવાબદારી હતી. પોતાની રચનામાં પેલા ભાવો અને સૂરના ઉતાર ચડાવ એટલે કે કાકુઓ એ જાળવવા, લય એકસરખો ન થઈ જાય એ જોવું, અને છંદની તૈયાર સગવડ વગર પોતાના હેતુને બંધ બેસતો નવો લય જાતે શોધવો, આ બધું કવિએ જાતે કરવાનું હતું.
પણ શું આ સ્વતંત્રતાનો ઉપયોગ હંમેશા યોગ્ય રીતે થયો? લેખક કંઈક સરળ નિરાશા એટલે કે ફેસાઇલ ડિસ્પેર જેવી વાત કરે છે, એનો શું મતલબ?
બન્યું એવું કે એક તબક્કે આ જે સ્વતંત્રતા મળી એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જ જાણે સમજાયું નહીં. ભાષા ફરીથી શિથિલ, થોડી રેઢિયાળ બનવા લાગી. ઘણી રચનાઓ તો ગદ્યના ફકરા જેવી જ લાગે. અને પછી પેલું એના એ જ કલ્પનો, એ જ ઇન્દ્રિયોની અદલાબદલી, જેમ કે તીખી સુગંધ જેને ઇન્દ્રિય વ્યત્યય કહેવાય, એ જ આક્રોશનું પુનરાવર્તન, જાણે નિરાશા વ્યક્ત કરવી એ પણ એક સહેલો તૈયાર રસ્તો બની ગયો હોય, એને લેખક સરળ નિરાશા કહે છે.
ઓહ, પણ આ બધાની વચ્ચે એક સારો વળાંક પણ આવ્યો, તળપદી બાનીનો ઉપયોગ વધ્યો. આ કેવી રીતે શક્ય બન્યું?
હા, આ એક ખૂબ જ મહત્વનો અને સકારાત્મક વિકાસ કહી શકાય. લગભગ બધા જ મુખ્ય કવિઓ પોતપોતાના પ્રદેશની તળપદી બોલી તરફ વળ્યા. પેલી સંસ્કારી ઇસ્ત્રી ટાઈપ ભાષાને બદલે પ્રાદેશિક બોલીઓનું જોમ, એની તાજગી, નિખાલસતા અને વૈવિધ્ય કવિતામાં આવ્યા. રાવજી પટેલ, ગુલામ મહંમદ શેખ, સીતાંશુ યશશ્ચંદ્ર જેવા અત્યંત અભ્યાસી અને વિદ્વાન કવિઓએ પણ આ કર્યું.
એટલે કે આધુનિક સમયના જટિલ ભાવોને પણ સરળ તળપદી ભાષામાં વ્યક્ત કરવાનો સાહસ થયું, પેલું પાંડિત્યનું પ્રદર્શન કર્યા વગર.
બરાબર, આ બહુ મોટો બદલાવ હતો. જાણે પેલું ભારેખમ પાંડિત્ય હતું એની જગ્યાએ એક પ્રકારની કેળવાયેલી સહજતા, અવિદગતતા આવી. પણ લેખક એક ચિંતા પણ વ્યક્ત કરે છે કે આપણા સમયમાં સાહિત્યિક આંદોલન બહુ ઝડપથી આવે છે અને જાય છે, કશુંક નક્કર સિદ્ધ થાય એ પહેલાં જ એ જાણે પૂરા થઈ જાય છે.
એટલે અછાંદસનું પૂરું મૂલ્યાંકન થાય, એનું સર્વૈયું નીકળે એ પહેલાં જ એમાં ઓટ આવી ગઈ એમ?
હા, કંઈક એવું જ કહી શકાય. કદાચ કવિ લાંબો સમય સમાજથી, વાચક વર્ગથી એટલો દૂર રહી શક્યો નહીં. પરિણામે ફરીથી ગીત અને ગઝલ જેવા વધુ પરિચિત અને કદાચ વધુ લોકપ્રિય સ્વરૂપો તરફ ઝોક વધ્યો.
પણ આનાથી પેલી ભાષાના બધા રંગો, બધા પોત પ્રગટ થવાની શક્યતા ઘટી ગઈ
એવું બની શકે છે. ગીતોમાં ફરીથી લયની એકવિધતા અને પેલી જાણીતી રોમેન્ટિક ભાવનાઓ દેખાવા લાગી. લેખક ભાષાને સાત માળના મહેલ સાથે સરખાવીને એક સરસ સવાલ પૂછે છે કે આપણો સમાજ, જેમાં ઘણા સામાજિક બંધનો છે, એ ભાષાના આ બધા જ સ્તરોનો, ખાસ કરીને બોલચાલની, ગ્રામ્ય કે શહેરી અપભાષા એટલે કે સ્લેંગ, એનો મુક્તપણે ઉપયોગ સાહિત્યમાં કરી શકે ખરો?
કદાચ નહીં.
આવે છે, શ્રેષ્ઠ કવિતા સર્જવી હોય તો ભાષા સાથે લાંબી મથામણ કરવી પડે, લાંબી સાધના જરૂરી છે. પણ આવા ઝડપથી બદલાતા, સાતત્ય વગરના સાહિત્યિક માહોલમાં શું આવી સાધના શક્ય બને? આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો રહ્યો.
ખરેખર આ તો ગુજરાતી કવિતાના સ્વરૂપ અને સંવેદનાની જાણે એક આખી સદીની કથા જેવી લાગે છે. સંસ્કૃત વૃત્તોની એ પકડથી શરૂ કરીને માત્રામેળના પ્રયોગો, પછી અછાંદસનો વિદ્રોહ અને છેલ્લે તળપદી બાનીનો ઉઘાડ, કેટકેટલા વળાંકો આવ્યા. અને આ ફેરફારો ફક્ત છંદ કે ભાષાના નથી, પણ બદલાતા સમય, સમાજ અને કવિની પોતાની અનુભૂતિને, એની મથામણને વ્યક્ત કરવાના પ્રયાસો છે.
ચોક્કસ, આ લેખનો મુખ્ય સૂર એ જ છે કે કવિતામાં પરિવર્તન મુખ્યત્વે અભિવ્યક્તિની પ્રામાણિકતાની શોધમાંથી આવે છે. આ શોધ જ કવિને જૂના સ્વરૂપો તોડવા પ્રેરે છે, બોલચાલની ભાષા અને એના લહેકાને અપનાવવા પ્રેરે છે, અને આધુનિક જીવનની જટિલતા, વિસંગતિ અને ક્યારેક તો અર્થહીનતાને પણ વાચા આપવા માટે મજબૂર કરે છે. અને આ સંઘર્ષમાં જ ભાષાની શક્તિ અને એની મર્યાદાઓ બંને આપણી સામે આવે છે.
આખી વાત સાંભળીને એ પણ સ્પષ્ટ થાય છે કે કવિતાનો છંદ એટલે કે એનું સ્વરૂપ અને તેની ભાષા ભાવ એટલે કે એની સામગ્રી, એ બંને એકબીજાથી અલગ નથી. બંને એકબીજા સાથે એટલા ગાઢ રીતે જોડાયેલા છે કે એકબીજાને સતત અસર કરતા રહે છે. એમ કહી શકાય કે સ્વરૂપ પોતે જ સંવેદનાનો એક ભાગ બની જાય છે.
ક્ષમતાને ઉજાગર કરવા અને ખરેખર ઉચ્ચ કક્ષાનું લાંબો સમય ટકી રહે તેવું કાવ્યત્વ સિદ્ધ કરવા માટે જે લાંબી એકનિષ્ઠ સાધના જોઈએ તે આજના કવિઓ કેવી રીતે ટકાવી શકશે, અને પેલું ગીત ગઝલ જેવા સ્વરૂપો તરફ પાછા વળવું એ પરંપરા અને વાચક સાથેના કવિના સંબંધ વિશે શું સૂચવે છે? આ એવા સવાલો છે જેનો જવાબ કદાચ આવનારા સમયની કવિતા પોતે જ આપશે.
આ પ્રસ્તુતિ એક સત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.